આપણે આપણા બાઇબલ ખોલીએ અને ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 6ઠો અધ્યાય આજનો આપણો વિષય છે. ગત દિવસોમાં આપણે જોયું તે પ્રમાણે પ્રભુએ અજાયબ જેવી રીતે પોતાના લોકોને એક મોટા સૈન્યની સામે વિજય અપાવડાવ્યો છે અને ત્યાર પછી તેઓ પ્રભુની સ્તુતિ કરે છે, પ્રભુની આરાધના કરે છે, પ્રભુને માન અને મહિમા આપે છે. અને હવે આપણે જ્યારે આ 6ઠા અધ્યાયમાં આવીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ફરીથી એકવાર તેઓ બંદીવાસમાં છે, ફરીથી એકવાર વિદેશી પ્રજા તેઓને હેરાન અને પરેશાન કરી રહી છે. જ્યારે આપણે 6ઠા અધ્યાયમાં આવીએ ત્યારે કદાચ જો આપણને ન્યાયાધીશોનું જે પુસ્તક છે તેનો બહુ પરિચય ના હોય તો પણ આપણે ગિદ્યોનનું નામ સાંભળ્યું છે અને કદાચ જે બધા ન્યાયાધીશ આપણે જોઈશું તેમાં તે એક એવો છે કે જેનું નામ આપણે જાણીએ છીએ, કેવી રીતે પ્રભુએ તેને વિજય આપ્યો તે જાણીએ છીએ. અને જ્યારે આપણે આ ન્યાયાધીશોનું પુસ્તક જોઈએ તો જે સૌથી વધારે કલમ જો કોઈના બારામાં લખવામાં આવી હોય, સૌથી વધારે વિગતવાર કોઈને માટે લખવામાં આવ્યું હોય તો તે ગિદ્યોન છે. એટલે કે લગભગ 100 જેટલી કલમ તેના વિશે લખવામાં આવી છે આ પુસ્તકમાં. અને આપણે જોઈએ ત્યારે ગિદ્યોનને જ્યારે આપણે મળીશું ત્યારે એક બીકણ છે, ડરપોક માણસ છે અને ત્યારબાદ આપણે જોઈશું કે તે એક બહુ મોટો યોદ્ધો થાય છે અને પછી જ્યારે અંત તેનો જોઈશું ત્યારે તેનું અંતનું જીવન એક બહુ દુનિયાવી બાબતો સાથે સમાધાન કરેલું જીવન આપણે જોઈશું. એટલે કે કાવર્ડ, કોન્કરર અને કોમ્પ્રોમાઇઝર. અને આ ગિદ્યોન દ્વારા પ્રભુ આપણી સાથે શું વાત કરવા માંગે છે, આ વચન દ્વારા પ્રભુ આપણી સાથે શું વાત કરવા માંગે છે તે આપણે આવતા 3 અધ્યાયમાં જોઈશું અને શીખીશું. જ્યારે આપણે 6ઠા અધ્યાયની વાત કરીએ તો તે 6ઠા અધ્યાયને આપણે 4 ભાગમાં અથવા તો 4 પ્રશ્ન આ અધ્યાય દ્વારા ઊભા થાય છે અને 4 પ્રશ્નના ઉત્તર આપણે આપીશું. અને પહેલો પ્રશ્ન તો એ છે કે પહેલી 13 કલમ આ પ્રમાણે કહે છે કે શું ઈશ્વર ખરેખર આપણી કાળજી રાખે છે. ત્યારબાદ 14-24 કલમમાં આપણે જોઈશું શું ઈશ્વર જાણે છે કે તે શું કરી રહ્યા છે. ઘણી વખત આ પ્રશ્નો આપણને પણ થતા હોય છે. આગળ વધીએ તો કલમ 15-32 કલમમાં ફરીથી શું ઈશ્વર મારી સંભાળ રાખશે. પહેલો જે પ્રશ્ન હતો એ કે આપણી કાળજી રાખશે, હવે 15-32 શું ઈશ્વર મારી, એક અંગત રીતે આપણે પ્રશ્ન પૂછીએ છીએ, મારી સંભાળ રાખશે. અને પછી જે છેલ્લી કલમો છે 33-40 તો તેમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું ઈશ્વર પોતાના વચનો પાળે છે. અને આ જે પ્રશ્નો છે તે વારંવાર આપણા જીવનમાં પણ આવે છે. ઘણી વખત આપણે પણ આ જાતના સવાલ પ્રભુને કરતા હોઈએ છે અને જોઈએ કે પ્રભુ શું આપણને શીખવે છે. પહેલી કલમ કહે છે કે ત્યારબાદ ફરીવાર યહોવાની દ્રષ્ટિએ પાપ ગણાય એવું આચરણ ઇસ્રાયેલી પ્રજાએ કર્યું. આપણે જોઈએ છે અને મેં વારંવાર તમને જણાવ્યું છે કે ન્યાયાધીશોના પુસ્તકમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ યહૂદી લોકોને વિજયવંત કરે છે, શાંતિનો સમય હોય છે અને ત્યારબાદ એ શાંતિના સમયમાં લોકો ફરીથી બીજા દેવદેવીઓની તરફ, પાપની તરફ વળે છે, ફરીથી તેના લીધે તેઓની ઉપર મુશ્કેલી આવી પડે છે, દબાણ આવી પડે છે, પ્રભુનું જે રક્ષણ છે તેઓ પરથી ઉપાડી લેવામાં આવે છે અને તેઓ ગુલામીમાં, દબાણમાં આવી જાય છે. અને ત્યારબાદ ફરીથી જ્યારે તે પરિસ્થિતિમાં તેઓ હોય, જ્યારે સહન ન થાય ત્યારે તેઓ પ્રભુને પુકાર કરે છે અને ફરી પ્રભુ તેઓને મુક્તિ આપે છે. આપણા જીવનમાં પણ આવું જ કંઈક બનતું હોય છે તે આપણે જોયું છે. અને આગળ જેમ જેમ જોઈશું, જેમ જેમ આગળ આ પુસ્તકમાં વધીશું તેમ જોઈશું કે આ જે સાયકલ, આ જે ચક્ર છે તે વારંવાર જોવા મળે છે. એટલે કે પ્રભુએ જે અજાયબ જેવો વિજય આપ્યો હતો, જે આપણે ચોથા અને પાંચમા અધ્યાયમાં જોયું, તે પ્રમાણે ફરીથી એ લોકો પાપ કર્યું, યહોવાથી દૂર ગયા, અને તેને કારણે હવે 7 વર્ષ સુધી તે મિદ્યાનીઓના હાથમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી કલમ કહે છે કે ઇસરાયેલી પ્રજા કરતાં મિદ્યાનો વધારે શક્તિશાળી હતા. એટલે મિદ્યાનીઓ ક્રૂરતાથી પોતાના બચાવવા માટે ઇસરાયેલી પ્રજાને પર્વત પર ટેકરીની ગુફાઓમાં અને અન્ય ગુપ્ત જગ્યાએ ભરાઈ જવું પડ્યું. જ્યારે જ્યારે ઇસરાયેલી પ્રજા પોતાના ખેતરોમાં વાવણી કરતી ત્યારે 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 મિદ્યાનો અમાલેકીઓ અને બીજી પૂર્વની પ્રજાઓ આવી તેમના પર હુમલો કરતી. તેઓ છેક ગાઝા સુધીના પ્રદેશમાં પડાવ નાખીને ત્યાં નિવાસ કરતા, તેઓ ત્યાં રહેતા અને લોકોના પાક અને કાપણીનો નાશ કરતા. તેઓ ઇઝરાયેલીઓ માટે કશું જ ખાવાનું રહેવા દેતા નહીં, નહીં ઘેટું, નહીં બકરી, નહીં બળદ કે નહીં ગધેડું. તેઓ તેમના ઢોર અને તેમના તંબુઓ સાથે ટોળાબંધ ચડી આવતા અને લોકો પર મધમાખીની જેમ ત્રાટકતા. એમના ઊંટ ગણ્યા ગણાય એમ નહોતા અને તેઓ બધા ભૂમિનો નાશ કરવા આવતા. આમ ઇસરાયેલીઓ મિદ્યાનીઓ આગળ લાચાર હતા. 7 વર્ષ સુધી આ ચાલી રહ્યું છે. અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે કેવી રીતે તેઓ ઇસરાયેલીઓને લૂંટી લેતા હતા. તેઓને સંતાવાની પણ જગ્યા નથી, ગુફામાં અને એવી જગ્યાઓ તેઓ નિવાસ કરતા હતા. એટલે કે એક બહુ ભયભીત જીવન જીવતા હતા. કદાચ આપણામાંથી બી ઘણા લોકો છે તે આ પ્રમાણેનું અત્યારે જીવન જીવી રહ્યા છે. ખબર નથી પડતી શું કરવું, લાચાર અવસ્થામાં આપણે છીએ. અને એ જ જગ્યાએ યહૂદી લોકો છે. અને આપણે પહેલાં પણ જોયું છે કે યહૂદી લોકો આ પરિસ્થિતિમાં હતા અને તેઓએ યહોવાને હાંક મારી. પણ આપણે જોઈશું કે આ વખતે જ્યારે હાંક મારે છે ત્યારે શું થાય છે. 7મી કલમ કહે છે કે આથી ઇસરાયેલીઓએ મિદ્યાનીઓ સામે મદદ મેળવવા યહોવાને પોકાર કર્યો. ત્યારે યહોવાએ એક પ્રબોધક દ્વારા સંદેશો મોકલ્યો. તેણે તેઓને કહ્યું, ઇસરાયેલના દેવ યહોવા જે કહે છે તે આ છે, તમને મિસરમાંથી મેં બહાર કાઢ્યા હતા, તમને ગુલામીમાંથી મુક્ત કર્યા હતા, મિસરીઓના અને તમારા ઉપર જુલમ ગુજારાઓના હાથમાંથી તમને છોડાવનાર હું હતો. આ લોકોને મેં તમારી સામેથી હાંકી કાઢ્યા હતા અને તેમની જમીન તમને આપી હતી. મેં તમને કહ્યું હતું, હું તમારો દેવ યહોવા છું. તમે જે અમોરીઓના દેશમાં અત્યારે વસો છો તેમના દેવોની પૂજા કરશો નહીં, પણ તમે મારી વાત સાંભળી નથી. અત્યાર સુધી આપણે જોયું તે પ્રમાણે કે જ્યારે જ્યારે ઇસરાયેલ પુત્રોએ પ્રભુને હાંક મારી પોકાર કર્યો તો તેમણે કોઈકને ઊભું કર્યું કે જેના દ્વારા તેઓને જે બી બંદીવાસમાં હતા, જેની પણ ગુલામીમાં હતા, તેમાંથી તેઓને છોડાવ્યા. પણ આ વખતે જ્યારે તેઓ પ્રભુને પોકાર કરે છે, પ્રભુને હાંક મારે છે, ત્યારે પ્રભુનો જવાબ એ નથી. ધ્યાનથી જો તમે સાંભળ્યું હોય તો બહુ મહત્વની વાત અહીંયા 8મી કલમમાં લખવામાં આવી છે કે જ્યારે તેઓએ મિદ્યાનોની સામે મદદ માટે પ્રભુને હાંક મારી, ત્યારે પ્રભુએ કોઈ યોદ્ધો કે કોઈ ન્યાયાધીશ, કોઈ ડિલિવરર તેમની માટે મોકલ્યો નહીં, પણ તેના બદલે તેમણે એક પ્રબોધકને મોકલ્યો. હવે પ્રબોધકનું કામ શું છે? પ્રબોધકનું કામ એ છે, આપણે જોઈએ છીએ વારંવાર પવિત્ર શાસ્ત્રમાં, કે તે લોકોને જે પ્રભુના વચનો છે તે આપે છે. પ્રભુ લોકોને પ્રબોધક દ્વારા ચેતવણી આપે છે. આપણે જોઈએ છીએ કે કેટલા બધા પ્રબોધકનો ઉલ્લેખ પવિત્ર શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે, અને દરેક વખતે એ પ્રબોધક લોકોને પ્રભુ તરફ વળવાની હાંક મારે છે, વિનંતી કરે છે. અને એવું જ કંઈક અહીંયા બને છે. આ પ્રબોધક કોણ છે તેનું નામ આપણને આપવામાં આવ્યું નથી, ફક્ત એટલું લખવામાં આવ્યું છે કે એક પ્રબોધક દ્વારા સંદેશો મોકલ્યો. અને સંદેશો શું છે? પ્રભુ તેઓને ફરીથી યાદ દેવડાવે છે કે પ્રભુ કોણ છે. પ્રભુ પોતાનું જે વિશ્વાસપણું છે તે તેમને યાદ દેવડાવે છે કે મેં તમને મિસર દેશમાંથી બહાર કાઢ્યા હતા, મેં તમને આ દેશ આપ્યો છે, મેં તમને તમારી ઉપર જે જુલમ કરતા હતા તે લોકોના હાથમાંથી મુક્તિ આપી છે, મેં તમને બંદીવાસમાંથી છોડાવ્યા છે, પ્રભુનું જે સ્થાન છે, પ્રભુ કોણ છે તે ઇસ્રાયેલી પુત્રોને યાદ દેવડાવે છે. અને કેમ યાદ દેવડાવે છે? કારણ કે તેઓ ભૂલી ગયા છે અને જે અન્ય દેવદેવીઓ છે તેઓની પાછળ તેઓએ દોટ મૂકી છે. એટલે કે આ દ્વારા આપણે જે પાઠ શીખવાનો છે એ છે કે યહૂદી લોકો અત્યારે જે ત્રાસ અનુભવી રહ્યા છે, એટલે કે મિદ્યાનીઓ દ્વારા જે ત્રાસ ભોગવી રહ્યા છે, લાચાર છે, એનું કારણ એ નથી કે પ્રભુ તેમને ભૂલી ગયો છે, પણ તેઓ પ્રભુથી દૂર ગયા છે અને તેથી કરીને પ્રભુએ મિદ્યાનોને ઊભા કર્યા છે તેમને શિસ્ત આપવા માટે, શિક્ષા કરવા માટે. વલાઓ આજે જો તમારામાંથી કોઈક આવી રીતે લાચાર પરિસ્થિતિમાં છે, કદાચ તમારામાંથી કોઈક જે યહૂદી પુત્રો અનુભવી રહ્યા છે તે તમે અનુભવી રહ્યા છો, કશી સમજણ પડતી નથી, મુશ્કેલીઓની ઉપર મુશ્કેલીઓ આવી જાય છે, ગમે ત્યાં ફરો ત્યાં કોઈ જવાબ નથી, કદાચ વાલાઓ શું તમે આ ઇસરાયેલ પુત્રોની જેમ અજ્ઞાનકિતપણામાં ચાલ્યા છો? શું તમે અન્ય દેવદેવીઓની પાછળ ચાલ્યા છો? હિબ્રુઓનો પત્ર અને તેનો 12મો અધ્યાય અને 6ઠી કલમ તમને કહે છે કે જે પ્રભુ જેને પ્રેમ કરે છે તેને શિક્ષા કરે છે. ઘણી વખત આપણે આપણી જે પરિસ્થિતિમાં છે એટલા માટે છે કે આપણે પ્રભુના જે વચનો છે, પ્રભુના જે નિયમો છે તેને ગણકાર્યા નથી અને આપણે આપણી સમજ પ્રમાણે જ ચાલી રહ્યા છે, અને તેથી કરીને પ્રભુ શિક્ષાની રૂપે આપણને શીખવાડવાને માટે અમુક સમસ્યા આપણા જીવનમાં લાવે છે કે કદાચ તે દ્વારા આપણી આંખો ઉઘડે અને આપણે પ્રભુની તરફ વળીએ. જો નીતિ વચન અને તેનો 3જો અધ્યાય અને 11 અને 12 કલમ આ પ્રમાણે કહે છે કે મારા દીકરા, યહોવાની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેમના ઠપકાથી કંટાળી ન જા, કેમકે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો આપે છે તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે. ઘણી વખત આપણે એટલા બેધ્યાન થઈ જતા હોઈએ છીએ, ઘણી વખત આપણે આપણા પોતાના જ સમજમાં અને પોતાની જ વાતોમાં એટલા લીન થઈ જતા હોઈએ છીએ કે આપણે પ્રભુની વાતો ભૂલી જતા હોઈએ છીએ, અને તેથી કરીને પ્રભુએ આપણને આપણું ધ્યાન ખેંચવા માટે આવી પરિસ્થિતિમાં મૂકી દે છે. બીજો એક જો તમને દાખલો આપું, ઉદાહરણ આપું, તો બીજો સમુએલ એનો 21મો અધ્યાય અને તેની 1લી કલમ આ પ્રમાણે કહે છે, દાઉદના દિવસોમાં લાગલગાટ 3 વર્ષ સુધી દુકાળ પડ્યો. હવે દુકાળ પડ્યો છે, દાઉદ સમજી નથી શકતો કે શું થઈ રહ્યું છે, કેમ દુકાળ પડી રહ્યો છે. આપણે જાણીએ, જ્યારે આપણે જો પ્રભુના વચનો વાંચીએ તો પ્રભુએ તેઓને વચન આપ્યું હતું કે હું તમને વરસાદ આપીશ, હું તમારી માટે પાક તૈયાર કરીશ, અને હવે 3 વર્ષ સુધી દુકાળ છે. સો દાઉદ યહોવાને એ વિશે પૂછ્યું, યહોવાએ કહ્યું એ તો સાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે છે, કેમ કે તેણે ગિબિયોનીને મારી નાખ્યા હતા. જે પ્રભુની આજ્ઞા વિરુદ્ધ હતું તે કામ સાઉલે કર્યું હતું અને તેના લીધે પ્રભુએ શિક્ષા રૂપે, એટલે કે જે યહૂદી લોકો છે તે સમજી શકે કે ડુ નોટ ટેક ગાડ લાઇટલી. આપણે પ્રભુને અમુક વખત જે માન આપવાનું, મહિમા આપવાનું આવતા નથી, અને તેના લીધે પ્રભુ આપણને યાદ દેવડાવે છે કે હું છું સર્વશક્તિમાન, મેં આ કર્યું છે, તમે કઈ જઈ રહ્યા છો. અને પ્રભુની શિક્ષા એ જ પ્રભુના પ્રેમનું પ્રતીક છે, કારણ કે જેને એ પ્રેમ કરે છે, મેં કીધું તે પ્રમાણે હિબ્રુ 12 અને 6, તેને જ તે શિક્ષા કરે છે. તમારામાંથી જેઓને બાળકો છે તેઓ આ સમજી શકશો, તમે પાડોશીના દીકરાને શિક્ષા નથી કરતા, તમે તમારા પોતાના દીકરાની ચિંતા કરો છો, પોતાના દીકરા દીકરીને તમે શિક્ષા કરો છો, કારણ કે તમે તેની પર પ્રેમ કરો છો. હા, બીજાને કોઈને તમે બે શબ્દ કહો, પણ તમારા દીકરાને, તમારા દીકરીને તમે ડિસિપ્લિન કરો છો, શિક્ષા કરો છો કે આ નહીં ચાલે. અને તમે જ્યારે શિક્ષા કરો ત્યારે તમને આનંદ નથી થતો, પણ તમે જાણો છો કે તે જરૂરી છે, નહીંતર તો મારા દીકરાનું, મારી દીકરીનું જીવન બરબાદ થઈ જશે. અને એ જ વાત આપણે અહીંયા જોઈ રહ્યા છે. આ વખતે જ્યારે તેઓ પ્રભુને હાંક મારે છે ત્યારે પ્રભુ તેઓને છોડાવતા નથી, તરત છોડાવતા નથી, છોડાવશે, કારણ કે પ્રભુ દયાળુ છે, પ્રભુ માયાળુ છે, એટલે છોડાવશે. પણ પહેલા તેઓને યાદ દેવડાવે છે કે તમારું જીવન બરાબર નથી, અને તે માટે તે એક પ્રબોધકને મોકલે છે. કદાચ મોટી મોટા ભાગે જ્યારે આપણે આ છઠ્ઠો અધ્યાય વાંચીએ ત્યારે આઠમી કલમ પર કદાચ ઉપર છેલ્લે જોઈને આગળ વધી જઈએ, પણ સૌથી મહત્વનો મુદ્દો અહીંયા આઠમી કલમમાં છે કે પ્રભુએ તેમની માટે પ્રબોધક મોકલ્યો. પ્રભુના સેવક ચાર્લ્સ સ્પર્જન આ પ્રમાણે કહે છે, ને અજાયબ જેવું આ એક કોટ છે, કે ચાર્લ્સ સ્પર્જન સેડ, ધ લોર્ડ ડઝ નોટ પરમિટ હિઝ ચિલ્ડ્રન ટુ સિન સક્સેસફુલી. પ્રભુ પોતાના બાળકોને પાપમાં સફળતા આપતો નથી, પાપ કરવામાં અથવા તો સફળતાથી પાપ કરવા દેતા નથી. જો તમે પાપી જીવન જીવી રહ્યા છો તો તેનું પરિણામ આવશે જ. હવે આ સમયે હું એક બીજી વાત કહેવા માંગુ છું કે દર વખતે જ્યારે આપણે આ પરિસ્થિતિમાં હોઈએ ત્યારે એનો મતલબ એમ નથી હોતો કે આપણે અજ્ઞાનકી છે અથવા તો પાપમાં જીવન જીવી રહ્યા છે. ઘણી વખત અમુક મુશ્કેલી આપણા જીવનમાં આવે છે જેના દ્વારા આપણને પ્રભુ વધારે વિશ્વાસુ બનાવે છે, વધારે વિશ્વાસુ બનાવે છે. અને તે પણ આપણે દાખલા તરીકે આપણે યુસફની વાર્તા જાણીએ છીએ, યુસફના જીવનમાં શું બન્યું એ જાણીએ છીએ, દાનિયલના જીવનમાં શું બન્યું તે જાણીએ છીએ. તેઓ પાપી હતા અથવા તો અજ્ઞાનકિત હતા, તેથી કરીને તેઓ એ પરિસ્થિતિમાં ન હતા, પણ પ્રભુના મહિમાને માટે, પ્રભુનો જે પ્રભુની યોજના છે તેને માટે તેઓની ઉપર અમુક થોડા સમય માટે મુશ્કેલી આવી. તે પણ આપણે સમજવું બહુ જરૂરી છે. અને પ્રભુ કાયમ માયાળુ અને દયાળુ છે એ યાદ રાખીએ. ગીતશાસ્ત્ર 103 અને તેની 10મી કલમ આ પ્રમાણે કહે છે કે તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી, આપણા અન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી. એટલે કે હા, પ્રભુ આપણને પાપમાં જીવવા દેતા નથી, અને સર્ટનલી પ્રભુ આપણને કદી પાપ દ્વારા સફળતા આપતા નથી. પણ જો પ્રભુ આપણી સાથે આપણા પાપ પ્રમાણે વર્તન કરે તો આપણામાંથી કોણ જીવતું રહે, કોણ સહન કરી શકે? પણ આપણે પ્રભુનો આભાર માનીએ કે તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી, અને આપણા અન્યાય પ્રમાણે તેમણે આપણને બદલો આપ્યો નથી. આગળ જોઈએ તો 11મી કલમ એ કહે છે, અને બહુ અજાયબ જેવું આ વચન છે. આગળ અહીંયા ગાડી ઘણી વખત જ્યારે આપણે ટ્રિનિટીની વાત કરીએ, ત્રિએક દેવની વાત કરીએ, તો આપણી સમજ એવી છે કે ત્રિએક દેવ નવા કરારમાં છે, પણ અહીંયા આ અધ્યાયમાં આપણે જોઈશું કે ત્રિએક દેવની હાજરી છે. આ અધ્યાયમાં આપણને ત્રિએક દેવની હાજરી જોવા મળે છે, એ અને એ હું તમને બતાવવા માંગુ છું. જો ધ્યાનથી વાંચીશું તો આપણે જોઈ શકીશું કે અહીંયા યહોવા બાપ, યહોવા પુત્ર અને યહોવા દેવ પવિત્ર આત્મા હાજર છે. એક દિવસ 11મી કલમ કહે છે, યહોવાનો દૂત અબીએઝર કુટુંબના યાઓસની માલિકોના એફ્રાહીમ ગામે ગયો હતો અને ઓકના ઝાડ નીચે બેઠો. યોએસનો પુત્ર ગિદ્યોન મિદ્યાનોની નજર ન પડે માટે દ્રાક્ષના કોલુમાં ઘઉં ઝૂંઢતો હતો. યહોવાના દૂતે તેને દર્શન દઈને કહ્યું, મહાન યોદ્ધા, યહોવા તારી સાથે છે. આ પણ બહુ મહત્વનો મુદ્દો છે અહીંયા ગાડી, કે જે યહોવાનો દૂત કેવી રીતે ગિદ્યોનને સંબોધે છે. આપણે જોઈએ છીએ કે તે દ્રાક્ષના કોળીઓના ઘઉં ઝૂડતો હતો. હવે જ્યારે તમે ઘઉં ઝૂડો ત્યારે તમે કોઈ ઊંચી જગ્યાએ ઊભા રહો અને ત્યાં ઝૂડો, એટલે કે જે જે ફોતરા છે તે ઉડી જાય અને ઘઉં નીચે પડે. પણ ગિદ્યોન એટલો બીકણ છે અથવા તો તેઓ એટલી બીકમાં જીવે છે કે તે આ અંદર દ્રાક્ષના કોલુમાં ઘઉં ઝૂણે છે. આટલી બધી ધાક હતી મિદ્યોનોની, આટલી બધી બીક હતી. પણ પ્રભુ ગિદ્યોન જે છે તે પ્રમાણે તેને સંબોધતો નથી, પણ જે થનાર છે પ્રભુ, જેને જે બનાવનાર છે તેના તે નામથી ગિદ્યોનને સંબોધે છે, એટલે કે મહાન યોદ્ધો. વાલાઓ, જો પ્રભુ તમને કોઈ કામ માટે બોલાવી રહ્યા છે તો પ્રભુ તમને, તમે શું છો તે નથી જોતા, તમે જે થનાર છો તે પ્રમાણે પ્રભુ તમને સંબોધે છે. તેમની દ્રષ્ટિમાં, પ્રભુની દ્રષ્ટિમાં આપણે એક વિજયવંત યોદ્ધા છીએ. ભલે આપણે બીકણ હોઈએ, ભલે અત્યારે આપણી કોઈ આવડત ના હોય, ભલે આપણે એકદમ ડફોડ હોઈએ, પણ જો પ્રભુએ આપણને કોઈ કામ સોંપ્યું છે, કોઈ કામ માટે આપણને તૈયાર કરી રહ્યા છે, કોઈ કામ માટે બોલાયા છે, તો પ્રભુ એ કામ કરવા માટે આપણને સામર્થ્ય આપે છે. આપણે આપણા પોતાની સામર્થ્ય, આપણા પોતાની સમજ પ્રમાણે આપણે આગળ ચાલતા નથી. ગાડ્સ કોલિંગ ઇઝ ગાડ્સ ઇક્વિપિંગ. જ્યારે પ્રભુ આપણને કોઈ જગ્યાએ દોરી જાય છે તો તે માર્ગમાં અને તે કામના સફળતાને માટે આપણે જે કંઈ જરૂરિયાત છે તે પ્રભુ પૂરી પાડે છે. અને આપણે અહીંયા જોઈએ છે કે યહોવાના દૂતે તેને દર્શનને કહ્યું, મહાન યોદ્ધા, યહોવા તારી સાથે છે. યહોવાના દૂત એટલે કે મેં વારંવાર તમને યાદ દેવડાવ્યું છે કે જ્યારે આ સંબોધન અહીંયા આપણે જોઈએ ત્યારે જાણીએ કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત થઈ છે. એન્જલ ઓફ ધ લોર્ડ, ધીસ ઇઝ અ ક્રિસ્ટોફની. મેં તમને શીખ્યું છે પહેલાં તે પ્રમાણે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જૂના કરારમાં જે દર્શન થાય છે તે આપણે જોઈ રહ્યા છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગિદ્યોન સાથે અત્યારે વાત કરી રહ્યા છે. આ કોઈ સામાન્ય દૂત નથી, એ કહે છે યહોવાના દૂતે તેને દર્શન દઈને કહ્યું. એટલે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી અહીંયા જોઈએ છે અને કહે છે કે યહોવા એટલે કે દેવ બાપ તારી સાથે છે. ત્યાર પછી ગિદ્યોને કહ્યું, મારા યહોવા, જો યહોવા સાચે જ મારી અને ઈસરાયલની પડખે હોય તો અમને આ બધું શું થયું? અમારા પિત્રોએ તમને, અમને યહોવાના પ્રચંડ કાર્યો વિશે કહ્યું હતું જ્યારે તેઓ તેમને મિસરમાંથી બહાર લાવ્યા હતા, અને જ્યારે તેઓએ આ વિશે વાત કરી ત્યારે તેઓ અદ્ભુત અને મહાન ઘટનાનું વર્ણન કર્યું હતું. તે બધા ક્યાં ગયા? હવે આજે તો યહોવાએ અમારો ત્યાગ કર્યો છે અને અમે મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે. સૌથી પહેલો પ્રશ્ન મેં શરૂઆતમાં તમને કીધું હતું તે પ્રમાણે, શું ઈશ્વર ખરેખર આપણી કાળજી રાખે છે? અને એ જ પ્રશ્ન અહીંયા ગિદ્યોન પૂછી રહ્યો છે કે આ યહોવાનું શું થયું? ક્યાં ગયા યહોવા જેમણે લાલ સમુદ્રને બે ભાગ કર્યા હતા, જેમણે અમારા અમારા પિતૃઓને, અમારા અમારા વડીલોને મિસર દેશમાંથી છોડાવ્યા હતા? ક્યાં છે આ પ્રભુ? કેમ તે અમને ભૂલી ગયા છે? અજાયબ જેવો આ પ્રશ્ન છે. મેં કીધું હતું તે પ્રમાણે અને આપણે જે શીખ્યા તે પ્રમાણે કે ગિદ્યોન અને યહૂદીના લોકો જાણતા હતા કે યહોવા તેમને તર છોડી દીધા છે. અને અહીંયા ગિદ્યોન વાંક યહોવાનો કાઢી રહ્યો છે કે કેમ યહોવાએ અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે. પણ 14મી કલમ કહે છે, પછી યહોવાએ તેના તરફ વળીને કહ્યું, જા અને તારી તાકાતથી તું ઇસરાયલીઓને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવ, હું પોતે જ તને મોકલું છું. એટલે કે હવે ગિદ્યોન ને એક ન્યાયાધીશ તરીકે તને નિમવામાં આવે છે. પ્રભુ કહે છે, હું તારી સાથે છું, તું જાય અને છોડાવી લે. અને ગિદ્યોનનો જવાબ કહે છે કે ગિદ્યોને કહ્યું, પણ યહોવા, હું ઇસ્રાયેલીઓને કેવી રીતે છોડાવી શકું? તમે જાણો છો કે મારા કુળ સમૂહ મનાસાના વંશમાં નબળામાં નબળું છે અને મારા બાપના કુટુંબમાં હું સૌથી નાનો માણસ છું. કેટલી વખત આપણામાં આ ગિદ્યોનની જે જવાબ છે, ગિદ્યોનનું જે વર્તન છે, ગિદ્યોનની જે વિચારશૈલી છે તે હોય છે કે જ્યારે આપણને કોઈ કામ સોંપવામાં આવે, આપણે કંઈક પ્રભુએ આપણને કંઈક દોરવણી આપે, તો આપણે આપણી આવડત તરફ, આપણી લાયકાત તરફ, આપણે શું છે તે તરફ જોઈએ છે. અને ગિદ્યોન કહે છે, પણ હું તો બધા કુળોમાં અમારું કુળ સૌથી નાનું અને એક કુળમાં બી મારું કુટુંબ સૌથી નાનું છે, બલકે મારી કોઈ લાયકાત નથી, મારી કોઈ લાયકાત નથી. આ જ વસ્તુ આપણે મૂસાએ પણ કરી હતી કે ભાઈ મને બોલતા આવડતું નથી, મને ના મોકલીશ. અને આપણે જાણીએ છીએ કે તેના લીધે હારૂનને ઊભો કરવો પડ્યો અને હારૂને પછી જે વાછરણો બનાવ્યો. મેં કીધું તે પ્રમાણે વાલાઓ, જ્યારે પ્રભુ આપણને કામ સોંપે છે ત્યારે પ્રભુ જે કંઈ શક્તિ બળ, જે કંઈ બુદ્ધિની, જે કંઈ પણ જરૂરિયાતો હોય તે પ્રભુ પૂરે પાડે છે. ગિદ્યોને લોકોને છોડાવવાના નહોતા, ગિદ્યોન તો ખાલી સાધન હતું યહોવાનું તેઓને છોડાવવાનું. જેટલી કરીને આપણે પણ પ્રભુના હાથમાં એક હથિયાર છે જે તે વાપરે છે પોતાનું કામ કરવાને માટે. અને એટલે ગિદ્યોન કહે છે, નબળામાં નબળું છે મારું કુટુંબ અને હું મારા કુટુંબમાં સૌથી નાનો છું. વાલાઓ, આપણે પોતાની લાયકત સામે ન જોઈએ, આપણે પ્રભુ શું કરી શકે છે તે જોઈએ. આખી ઇસ્રાયેલ પ્રજા ફિલિસ્તીઓની સૈન્યની સામે ઊભી હતી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, અને તેઓ ગલાયથને જોઈ રહ્યા હતા કે કેવી રીતે આ યુદ્ધ અમે જીતી શકીશું. અને એક 17-18 વર્ષનો ભરવાડ છોકરો આવે છે અને એ જોવે છે ગિલિયાતને, પણ એની જોવાની નજર એકદમ જુદી છે. એ ગિલિયાત ગોલિયાથની તરફ નથી જોતો, પણ એ તેના પ્રભુ સામે જોવે છે અને કહે છે કે આ પ્રભુની આગળ આ કશું જ નથી. બોલાવો, આપણે આપણા પ્રભુની દ્રષ્ટિ દ્વારા આપણી મુશ્કેલીને જોઈએ, આપણી મુશ્કેલી દ્વારા આપણે આપણા પ્રભુને ના જોઈએ. એવી કોઈ મુશ્કેલી નથી, એવું કશી જ સમસ્યા નથી જેનો જવાબ પ્રભુ આપણને ના આપી શકે. 16મી કલમ કહે છે કે ત્યારે યહોવાએ કહ્યું, હું તારી મદદમાં રહીશ અને તું મિદ્યાનોને તેઓ જાણે એક જ માણસ હોય તેમ કચડી શકીશ. કેટલું અજાયબ જેવું વચન. હવે પ્રભુ તમને આવીને આ વાત કહે તો આપણું રિએક્શન શું હોય, આપણે કેવી રીતે પછી પ્રભુને જવાબ આપીએ? પણ મને લાગે છે આપણો જવાબ પણ કદાચ ગિદ્યોન જે આપે છે તેવો જ હોય. ગિદ્યોન યહોવાને કહ્યું, જો તમે મારા પર પ્રસન્ન થયા હોય તો તમે જ મારી સાથે વાત કરો છો એની કોઈ નિશાની આપો. મેં પહેલાં તમને કીધું હતું તે પ્રમાણે યહોવાનો દૂત એવો સંબોધન આપવામાં આવ્યું હતું, પણ જ્યારે ગિદ્યોન સંબોધે છે ત્યારે એ સમજી શકે છે કે હું આ કોઈ દેવની સાથે વાત કરી રહ્યો છું. એટલે તેણે કીધું યહોવા. આપણે જો જોઈએ 13મી કલમ, તો ગિદ્યોન કહે છે કે મારા યહોવા. જો યહોવા સાચે જ મારી, એટલે એને ખબર હતી કે એ કોની સાથે વાત કરી રહ્યો છું. પણ હવે પછી ફરીથી એક પુરાવો માંગે છે, હજુ એનામાં વિશ્વાસ નથી, થોડોક કંઈક શક છે. એ છે, ગિદ્યોને યહોવાને કહ્યું કે જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો તમે જ મારી સાથે વાત કરો છો એની કોઈ નિશાની આપો. અવિશ્વાસ. અને જ્યાં સુધી હું તમને અર્પણ લાવીને ના ધરાવું ત્યાં સુધી અહીંયાથી ચાલ્યા જશો નહીં. એટલે ગિદ્યોનને કંઈક પુરાવો જોઈએ છે, ખાતરી કરવી છે કે ભાઈ આ મને કંઈ ભાસતો નથી થતો, નથી તો કોઈ મને બનાવી તો નથી રહ્યું ને. યહોવાએ કહ્યું, તું પાછો આવ ત્યાં સુધી હું અહીંયા જ રહીશ. આથી ગિદ્યોન વાલાઓ જો સંબોધન શું છે અહીંયા ગાડી, આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે કીધું યહોવાના દૂતે ગિદ્યોન સાથે વાત કરી, હવે કે છે યહોવાએ કહ્યું કે તું પાછો આવ ત્યાં સુધી અહીંયા જ રહીશ. એટલે યહોવાનો દૂત છે, યહોવા છે, આપણે જે બંને જોઈ શકીએ છીએ અહીંયા ગાડી વાળાઓ. મેં કીધું કે અહીંયા આપણને ત્રિએક દેવની હાજરી જોવા મળે છે. યહોવાએ કહ્યું તું પાછો આવે ત્યાં સુધી હું અહીંયા જ રહીશ. આથી ગિદ્યોન જલ્દી ઘેર જઈને એક લવારું લઈને રાંધ્યું તથા એક એફાફ લોટની બે ખમીર રોટલી બનાવી તેણે માંસ એક ટોપલીમાં મૂક્યું, રસો તપેલીમાં લીધો અને તે બધું તે ઓકના ઝાડ નીચે લાવ્યો અને તેણે યહોવાને ધરાવ્યું. યહોવાના દેવદૂતે કહ્યું, હવે ફરીથી જુઓ યહોવાના દેવદૂત એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત થઈ રહી છે, માંસ અને રોટલી આ ખડક ઉપર મૂક અને તેના પર રસો રેડી દે. ગિદ્યોને તે પ્રમાણે કર્યો. ત્યારે યહોવાના દૂતે પોતાના હાથમાંની લાકડી લંબાવીને તેની અણી માંસને અને બે ખમીર રોટલીને અડકાડી તરત જ ખડકમાંથી અગ્નિ પ્રગટ્યો. અગ્નિ એ સાની નિશાની છે. પવિત્ર આત્માની વાલાઓ આપણે જાણીએ છીએ, જ્યારે મૂસા જે ઝાડ બળતું હતું તેની પાસે ગયો ત્યારે શું હતું? એ બળતું તે અગ્નિની અગ્નિ એટલે કે પવિત્ર આત્માની હાજરી આપણને બતાવી આપે છે. અને પછી શું લખ્યું છે? અને તે માંસને તથા રોટલીને સ્વાહ કરી ગયો અને એ જ ક્ષણે યહોવાનો દૂત અલોપ થઈ ગયો. વાલાઓ ધ્યાન આપો, યહોવાનો દૂત હતો, લાકડીથી માંસને અડ્યા, અગ્નિ એટલે કે પવિત્ર આત્મા એની સાથે જ બધું ભસ્મ થઈ અને યહોવા દૂત એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અલોપ થઈ ગયો. ત્યારબાદ 22મી કલમ અને હું આગળ તમને બતાવવા માંગુ છું. ગિદ્યોને ત્યારે જાણ્યું અને તેને ખાતરી થઈ કે એ યહોવાનો દૂત હતો અને તે બોલી ઉઠ્યો, મને અફસોસ ઓ યહોવા સર્વસંમત, કારણ કે મેં યહોવાના દૂતને મોઢા મોઢ જોયો છે. જ્યારે શાંતિથી વાંચીએ ત્યારે બહુ સ્પષ્ટ રીતે આપણને જોવા મળે છે કે ગિદ્યોન સમજી શકે છે કે કોની સાથે હમણાં તેને વાતઘાટ થઈ, કોની પ્રેઝન્સમાં, કોની હાજરીમાં તે હતો. પણ આગળ વાંચીએ, હજુ પૂરું નથી થયું વાલાઓ. ગિદ્યોને ત્યારે જાણ્યું અને તેને ખાતરી થઈ કે યહોવાનો દૂત ગયો અને તે બોલી ઉઠ્યો અને અફસોસ ઓ યહોવા સર્વસંમત, કારણ કે મેં યહોવાના દૂતને મોઢા મોઢ જોયો છે. પણ યહોવાએ તેને કહ્યું, સાંભળ્યું વાલાઓ તમે 23મી કલમની શરૂઆત શું કહે છે? પણ યહોવાએ તેને કીધું, હવે યહોવાનો દૂત તો જતો રહ્યો છે પણ યહોવાએ તેને કહ્યું કે શાંતિ રાખ, ડરીશ નહીં, તું મરી નહીં જા. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણું વચન કહે છે કે તમે દેવની સમક્ષ આવો તો તમે મરી જઈ શકો છો. પણ પ્રભુ અહીંયા એને ખાતરી આપે છે કે શાંતિ રાખ, ડરીશ નહીં, તું મરી નહીં જાય. ત્યારબાદ ગિદ્યોન ત્યાં ગયો અને ત્યાં યહોવાને માટે એક વેદી બાંધી અને તેનું નામ યહોવાની શાંતિ પાડ્યું. આજના દિવસે પણ એ વેદી યહોવાની શાંતિ, યહોવા શાલોમ ઓ ફાર્મ નગરમાં છે જ્યાં અબીએઝરનું કુટુંબ વસે છે. યહોવાની શાંતિ, યહોવાની શાંતિ, શું તે શાંતિનો તમે અનુભવ કર્યો છે? ઇંગ્લિશમાં આનું ટ્રાન્સલેશન જરા જુદું છે, કે જે ખાલી એટલું જ લખવામાં આવ્યું છે કે પીસ ઓફ ધ લોર્ડ. હું તમને બરાબર જો કહું તો એનો મતલબ કંઈક થોડો અલગ થાય છે. આપણે અહીંયા ગુજરાતીમાં વાંચીએ છીએ તે પ્રમાણે, ઇંગ્લિશમાં લખવામાં આવ્યું છે, સો ગિડિયન બિલ્ડ એન ઓલ્ટર ધેર ટુ ધ લોર્ડ એન્ડ કોલ્ડ ઇટ ધ લોર્ડ ઇઝ પીસ. પ્રભુ પોતે, યહોવા દેવ પોતે શાંતિ છે. યહોવાની શાંતિ નહીં પણ યહોવા પોતે શાંતિ છે. આ સમજવાનું બહુ જરૂરી છે. આ બહુ કે યહોવા પોતે એટલે કે જ્યારે આપણે દેવની હાજરીમાં હોય આપણો દેવ એ જ આપણી આપણી શાંતિ છે. આગળ વધીએ તો પચીસમી કલમ કહે છે, ત્રે રાત્રે. હવે આજે 14થી 24મી કલમ હતી, તો તે જે બીજો પ્રશ્ન આપણે જોયો હતો કે શું ઈશ્વર જાણે છે કે તે શું કરી રહ્યા છે. કારણ કે આવ્યા અને ગિદ્યોન સાથે વાત કરી અને ગિદ્યોનને કીધું કે ભાઈ હવે તું જા, હું તારી સાથે હઈશ, અને શંકા ઊભી થાય છે કે શું ખરેખર પ્રભુને ખબર છે કે શું થઈ રહ્યું છે. ઘણી વખત આપણે પણ આવા પ્રશ્ન થાય છે કે કેવી રીતે આ બની શકશે, પણ આપણે જાણીએ છીએ કે આપણો પ્રભુ એ અશક્યતાનો પ્રભુ છે. આગળ વધીએ તો હવે જે ત્રીજો પ્રશ્ન છે તે જોઈશું કે શું ઈશ્વર ખરેખર મારી સંભાળ રાખશે. તે રાત્રે યહોવાએ ગિદ્યોનને કહ્યું, તારા પિતાનો 7 વર્ષ ઉંમરનો શ્રેષ્ઠ બળદ લે, તારા પિતા જે બાલ દેવની બેદી છે તે તોડી પાડ, અને તેની પાસે એશરા દેવીની પ્રતિમાને કાપી નાખ, અને ત્યાર પછી આ ટેકરા ઉપર તારા દેવ યહોવાને માટે યોગ્ય રીતે બાંધેલી યજ્ઞ દંડી બનાવ. પછી પેલો બીજો બળદ લઈ તેને કાપી નાખેલી પ્રતિમામાં લાકડા વડે અર્પણ ચઢાવ. હવે પ્રભુએ ગિદ્યોનને આજ્ઞા આપી, મિદ્યાનોના હાથમાંથી હું છોડાવો, તારી સાથે રહીશ. પણ એ યુદ્ધ પહેલા પ્રભુ ગિદ્યોનને બતાવવા માંગે છે કે તારે અમુક વસ્તુ, અમુક તૈયારી કરવાની છે. અને સૌથી પ્રથમ વસ્તુ, જો આપણે પ્રભુના કામમાં વપરાવાના હોય, આપણને કદાચ એવી આશા હોય, આપણે કદાચ એવી ઈચ્છા હોય કે પ્રભુ મને બોલાવી રહ્યા છે, મારે કોઈ મિનિસ્ટ્રી કરવી છે, કોઈક રીતે પ્રભુની સેવા કરવી છે, પણ આપણે સેવા કરતા પહેલા આપણે આપણા પોતાનું જીવન શુદ્ધ કરવાનું છે, આપણું કુટુંબમાં શું થઈ રહ્યું છે તે જોવાનું છે. અને પ્રભુ અહીંયા એમ કહે છે ગિદ્યોનને કે તારા પિતા પોતે જ બીજા દેવદેવીઓ તરફ વળ્યા છે. પહેલા તમે તમારું ઘર સ્વચ્છ કરો. તમે મિદ્યાનીઓના દબાણ હેઠળ છો કારણ કે તમે અન્ય દેવદેવીઓને પૂજી રહ્યા છો, અજ્ઞાનકિત રીતે નથી ચાલી રહ્યા. અને એથી કરીને ગિદ્યોનને કહેવામાં આવ્યું કે બળદ લે, એ જે વેદી બાંધવામાં આવી હતી બાલ દેવને માટે તેને તોડી પાડ, તેની પાસે એશરા દેવીની પ્રતિમા, અને જો તમે વધારે વિગતવાર વાંચો તો આ જે જગ્યાઓ હતી ત્યાં ઘણા ઝાડ ઝાડીઓ રહેતા હતા, વૃક્ષો, અને તે તમે વારંવાર તમે પવિત્ર શાસ્ત્રમાં જોશો, તમે યશાયાના પુસ્તકમાં જોશો તો બહુ સ્પષ્ટ રીતે પ્રભુએ આજ્ઞા આપી છે કે કોઈ જાતના તમારું જ્યારે જ્યાં પણ આરાધના કરતા હોય, જ્યાં પણ તમે વેદી બાંધો, ત્યાં કોઈ પણ જાતના વૃક્ષ, કોઈ છોડવા કે એવું કશું હોવું ના જોઈએ. કારણ કે તે સમયે આ આરાધનાની અને સ્તુતિની બહાના હેઠળ જ્યારે લોકો પ્રભુની આગળ પ્રાર્થના કરવા આવે, ખાસ કરીને આ જે બાલ દેવને એશરા છે તેને માટે, ત્યાં જાત જાતના જે ન કરવાનું હોય તેવા કૃત્યો પુરુષ અને સ્ત્રી વચ્ચે થતા હતા. એટલે કે આપણે જાણીએ છીએ કે એક મંદિરની વેશ્યાઓ પણ હતી, જેનો ઉલ્લેખ આપણે વારંવાર પવિત્ર શાસ્ત્રમાં જોઈએ છે. અને એથી કરીને ગિદ્યોનને અહીંયા ગાડી બહુ સ્પષ્ટ રીતે સૂચના આપવામાં આવે છે કે તેની પાસેની એશરા દેવીની પ્રતિમાને કાપી નાખ, અને ત્યાર પછી આ ટેકરા પર તારા યહોવાને માટે યોગ્ય રીતે બાંધેલી યજ્ઞવેદી બનાવ. અને શું કહે છે કે ત્યાંથી જે લાકડા, આ બધું તોડ, વેદી તોડ અને જે થાય એ લાકડા દ્વારા જ તું બીજો બળદ લઈ યહોવાને અર્પણ કર. આ એક તે સ્ટેટમેન્ટ હતું કે તું જે કરનાર છે, તું તારો વિશ્વાસ બતાવ, તું જાણ કે હું તને એક આગેવાન તરીકે નિમી રહ્યો છું. પ્રભુ જ્યારે પણ આપણને કોઈ જગ્યાએ આગેવાન તરીકે અથવા તો કોઈ કામને માટે આપણને ઊભા કરે છે, તો એ પ્રભુ બધા જે લોકો છે ને તેમને જણાવે છે કે આ વ્યક્તિને મેં નિમી છે. જ્યારે અત્યારે આપણે શું કરીએ છીએ, આપણે કોઈક રીતે આપણું નામ ઊભું કરવા માંગીએ છીએ, કદાચ મોટા મોટા સર્ટિફિકેટ લઈને, કદાચ જે જે જાણીતા પ્રખ્યાત લોકો હોય તેના સાથે ફોટા લઈને આપણે લોકોને બતાવવા માંગીએ છીએ કે હું કેટલો મહત્વનો વ્યક્તિ છું, અથવા તો જો હું કેટલો ભણેલો છું અથવા તો હું કેટલી ભણેલી છું. પણ જ્યારે પ્રભુ તમને નિમે છે, જ્યારે પ્રભુ તમને વિજય આપનાર છે, ત્યારે પ્રભુ લોકોને બતાવે છે કે તમે કે આ વ્યક્તિ મારી પસંદ કરેલી છે. યહોશુઆનું પુસ્તક તેનો માનું છે 4th અધ્યાય વાંચજો. જ્યારે યહોશુઆની મુલાકાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે થાય છે, જ્યારે તેને કહેવામાં આવે છે કે જ્યાં જે જગ્યાએ તું ઊભો છું તે પવિત્ર છે, ત્યારે તમે જોશો કે ત્યાં પ્રભુ યહોશુઆને બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આજે હું તને મોટો કરીશ. વાલાઓ, આપણે પોતાના રીતે લોકોની પ્રશંસના માટે મોટા થવાનો પ્રયત્ન ન કરીએ. આપણે પોતે આપણી જાતને આગળ કરવાનો પ્રયત્ન ન કરીએ. જો પ્રભુની યોજનામાં છે તો પ્રભુ જ એવા સર્કમસ્ટેન્સીસ, સંજોગો એવું ઊભું કરશે કે જેના વડે તમારે જે સ્થળે પહોંચવાનું છે ત્યાં પહોંચી શકશો. જો તેમ પ્રભુની યોજનામાં પ્રભુને તમને કોઈ મોટા હોદ્દા પર મૂકવો છે, અથવા તો કોઈ એવી મિનિસ્ટ્રીના લીડર બનાવવા છે, કદાચ તમારામાં કોઈક એવું હોય કે જેને પાળક થવું છે, જે કંઈ તમારી ઈચ્છા હોય, જો પ્રભુના વિલ પ્રમાણે છે, પ્રભુની યોજના પ્રમાણે છે, પ્રભુની ઈચ્છા પ્રમાણે છે, તો પ્રભુ તમને તે જગ્યાએ લઈ જઈશે. તમારે એ બાબત માટે અથવા તો એ જગ્યાએ પહોંચવા માટે વલખા મારવાની જરૂર નથી. વાલાઓ, ખાલી પ્રભુના વચનમાં આજ્ઞાંકિતપણે ચાલવાનું છે. 40 વર્ષ સુધી યહોશુઆ મૂસાના અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. એ યહોશુઆની સેવા હતી. સમય આવ્યો ત્યારે પ્રભુએ તેને જે હોદ્દા પર મૂકવાનો હતો તે હોદ્દા પર મૂક્યો. અહીંયા ગિદ્યોનને આ કાર્ય દ્વારા, ભલે તેના કુટુંબમાં તેમના કુળમાં સૌથી નાનામાં નાનો હતો, પણ જ્યારે તેણે આ વેદીને તોડી અને જે કરવાનું પ્રભુએ કીધું હતું તે કર્યું, ત્યારે તેનું જે વર્ચસ્વ હતું અથવા તો તેનું જે સ્થાન હતું તે નક્કી થયું કે આ ગિદ્યોન હવે અમારો આગેવાન છે. ગભરાતો હતો, એથી તેણે અમુક લોકોની મદદ લઈ અને રાતે આ કામ કર્યું. હજુ પણ બિક્કણ, મેં કીધું હતું કે આ બિક્કણ એક મહાન યોદ્ધો થશે. પછી ગિદ્યોને 10 નોકરોને લઈને યહોવાના કહ્યા પ્રમાણે કર્યું, પણ તેણે પોતાના કુટુંબની જનો અને ગામ લોકોની બીક લાગતી હતી, તેથી તેણે આ કામ દિવસને કરતા રાત્રે કર્યું. બીજે દિવસે સવારે લોકોની અવર જવર શરૂ થઈ ત્યારે લોકોએ જોયું કે બાઆલની વેદીને તોડી નાખી છે અને તેની પાસેની અસેરા દેવીનો સ્તંભ તોડી નાખવામાં આવ્યો છે. તેઓએ એક નવી બાંધેલી વેદી પણ જોઈ જ્યાં બીજા બળદનું અર્પણ કરાયું હતું. તેઓ એકબીજાને પૂછવા લાગ્યા, આ કોણે કર્યું? અને તેમણે તપાસ કરી. આખરે તેઓને ખબર પડી કે યાઓસના પુત્ર ગિદ્યોને આ કર્યું છે. ત્યારે તેમણે યાઓસને કહ્યું, તારા પુત્રને બહાર કાઢ અને મૃત્યુદંડની સજા થશે, કારણ કે એણે બાઆલની વેદી ઉખાડી નાખી છે અને તેની પાસેની એસરા દેવીની પ્રતિમા કાપી નાખી છે. પરંતુ યાઓસે તેની સામે ભેગા થયેલાઓને કહ્યું, તમે શા માટે બાઆલનો પક્ષ લો છો? શા માટે તમે તેને બચાવવા માંગો છો? જે કોઈ બાઆલનો પક્ષ કરશે તેને સવાર થતાં પહેલાં મારી નાખવામાં આવશે. જો બાઆલ ખરેખરા દેવ હોય તો એને કોઈ તેની વેદી તોડી પાડે તો તે પોતાની જાતને બચાવ કરે. ત્યારથી ગિદ્યોનનું નામ યરૂબાબાલ પડ્યું, કારણ યાઓશે કહ્યું તેણે બાઆલની વેદી તોડી પાડી છે. અને વાલાઓ, તમે જેઓ ભારતમાં સાંભળી રહ્યા છો, આપણે જોઈએ છીએ અત્યારે કે કેટલા લોકો પોતાના ધર્મને સંભાળ રાખવા માટે કેવા કેવા કામ કરે છે. આપણે આપણા દેવની સંભાળ રાખવાની જરૂર નથી. આપણો દેવ સર્વસમર્થ છે, તે પોતાની સંભાળ રાખી શકે છે. વાલાઓ, આપણા દેવને આપણી રક્ષાની જરૂર નથી, આપણો દેવ આપણી રક્ષા કરે છે. તફાવત એ છે વાલાઓ, આપણા દેવમાં અને બીજા બધા દેવમાં તફાવત આ છે. વી ડુ નોટ નીડ ટુ ડિફેન્ડ. આપણો દેવ પોતે આપણો ડિફેન્ડર છે, આપણો રક્ષક છે. અને કહે છે ને કે જો બાલ ખરેખરા દેવ હોય તો તો એને કોઈ તેની વેદી તોડી પાડે તે તે પોતાની જાતને બચાવશે. અને આપણે જાણીએ છીએ કે તે બચાવી શકતા નથી, અને તે ઉદાહરણ આપણે વારંવાર પવિત્ર શાસ્ત્રમાં જોઈએ છે. આગળ વધીએ તો છેલ્લો જે પ્રશ્ન છે કે શું ઈશ્વર પોતાના વચનો પાળે છે? હજુ ગિદ્યોનના મનમાં થોડો શક છે, થોડો હજુ પણ તેને શંકા છે કે શું ખરેખર પ્રભુ મને મારો ઉપયોગ કરશે, શું ખરેખર અમે વિજયવંત થઈશું, શું ખરેખર અમને આ મિદ્યાનોના જે ત્રાસ છે તેમાંથી છુટકારો મળશે. આગળ વાંચીએ તો 33મી કલમ કહે છે, ત્યારબાદ મિદ્યાનોએ આમાલોકોની અને પૂર્વની અન્ય પ્રજાઓ ભેગા થઈ ને યર્દન નદી ઓળંગી ઇસરાયલની ખીણમાં તેમના છાવણી તાણ્યા. પછી યહોવાનો આત્મા ગિદ્યોનમાં આવ્યો, યુદ્ધમાં જવાનું આહ્વાન આપવા તેણે રણસુંગડું ફૂંક્યું, તેથી એબીએઝરના પુરુષો તેની પાસે ભેગા થયા. તેણે મનાસ્સાના કૂટ સમૂહના સમગ્ર પ્રદેશમાં પોતાના માણસો મોકલ્યા અને ત્યાંથી લોકોને બોલાવી લીધા, અને તે બધા તેની આજુબાજુ ભેગા થયા. તેણે આસેર, ઝુબલોન અને નફતાલીના લોકોને કાસ્તો મોકલ્યા, અને કુળ સમૂહના લોકો પણ તેને આવી મળ્યા. પછી ગિદ્યોને દેવને પૂછ્યું, તમે મને વચન આપ્યું છે તે મુજબ તમે કહ્યું છે કે તમે ઇસરાયેલીઓને બચાવશો, તેથી હું આ ઘઉં ઝૂણવાની જમીન ઉપર ઊન પાથરું છું. જો એ ઊન ઉપર જ ઝાકળ જોવામાં આવે અને બધી જમીન સૂકી હોય તો હું સમજીશ કે તમે વચન આપ્યા પ્રમાણે મારા હાથે ઇસરાયેલીઓને બચાવવાના છો. અને એ જ પ્રમાણે થયું. બીજા દિવસે તે સવારમાં વહેલો ઉઠ્યો અને તેણે ઊનને નીચોવ્યું તો તેમાંથી કટોરો ભરાય એટલું ઝાકળ નીકળ્યું. પછી ગિદ્યોને દેવને કહ્યું કે મારા પર કોપ ન કરશો, હજી એકવાર મને બોલવા દો, હજી એક વખત મને ઊન દ્વારા તમારી કસોટી કરવા દો. આ વખતે ઊન કોરું જ રહે અને માત્ર ચારે બાજુ જમીન પર ઝાકળ પડે એમ કરો. તે રાતે તેણે માંગ્યું તે પ્રમાણે દેવે કર્યું, ઊન કોરું રહ્યું અને જમીન ઉપર ઝાકળ પડ્યું. મિદ્યાનોએ હવે છાવણી કરી છે. અહીંયા એક બે બહુ મહત્વના મુદ્દા છે, આપણે અભ્યાસ પૂરો કરીએ તે પહેલાં જો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જ્યારે તેઓએ છાવણી કરી અને 34મી કલમ કહે છે, પછી યહોવાનો આત્મા ગિદ્યોનમાં આવ્યો. વાલાઓ, જ્યારે પણ આપણે પ્રભુનું કામ કરીએ તો એ પવિત્ર આત્માની દોરવણી હેઠળ કરીએ, પવિત્ર આત્માની દોરવણી હેઠળ કરીએ. આ પવિત્ર આત્મા ગિદ્યોનમાં આવ્યો અને પછી તે જે કરવાનું હતું તે કરવાને માટે સમર્થ થયો. પવિત્ર આત્માના સામર્થ્ય વગર આપણે કશું જ કરી શકતા નથી. વાલાઓ, ત્રણ જુદી જુદી રીતે પવિત્ર આત્માને હું તમને સમજાવવા માગું છું કે જ્યારે આપણે પ્રભુની સાથે હોતા નથી, એટલે કે પ્રભુને હજુ આપણે જીવન સોંપ્યું નથી, ત્યારે પવિત્ર આત્મા આપણી સાથે હોય છે. એટલે કે હોલી સ્પિરિટ ઇઝ વિથ અસ, કે આપણને કાયમ આવીને આપણને છંછોડે છે, આપણને કહે છે કે તારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂર છે, તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ વળવાનું છે. એ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને સ્વીકારવાને માટે આપણને દોરવણી આપે છે. ધ હોલી સ્પિરિટ ઇઝ વિથ અસ, આપણી સાથે છે. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરીએ, આપણે જાણીએ કે આપણે પાપી છે, પ્રભુને આપણું જીવન આપીએ, નવો જન્મ પામીએ, ત્યારે પ્રભુ જે પવિત્ર આત્મા છે તે આપણી અંદર છે, આપણી સાથે છે. એટલે હોલી સ્પિરિટ ઇઝ વિથ અસ, અને જ્યારે આપણે પ્રભુનો સ્વીકાર કરીએ તો હોલી સ્પિરિટ ઇઝ ઇન અસ. પ્રભુનું વચન કહે છે કે હોલી સ્પિરિટ આવીને આપણા હૃદયમાં વારસો કરે છે. પણ ત્યારબાદ જ્યારે આપણે કશું કામ કરવાનું હોય, જ્યારે પ્રભુ આપણને કોઈ જગ્યાએ દોરી જતા હોય, તે વખતે પવિત્ર આત્મા આપણી ઉપર આવે છે. એટલે કે તેનું પરાક્રમ આપણી ઉપર આવે છે. એટલે કે હોલી સ્પિરિટ ઇઝ અપોન અસ, હોલી સ્પિરિટ ઇઝ વિથ અસ વાઇલ વી આર સિનર, હોલી સ્પિરિટ ઇઝ ઇન અસ એઝ વેન વી આર સેવ્ડ એન્ડ વી આર બોર્ન અગેન, અને ધેન જ્યારે પ્રભુનું કામ કરવાનું હોય તો હોલી સ્પિરિટ ઇઝ અપોન અસ. અને એ વાત આપણે અહીંયા જોઈ રહ્યા છે. આપણે શિષ્યોના બાબતમાં જોઈએ તો પણ કે તેઓની ઉપર પવિત્ર આત્મા આવ્યો, જ્યારે યોહાની સુવાર્તા તેનો 20મો અધ્યાય તમે જુઓ, જ્યારે પ્રભુએ તેમને દર્શન કર્યું ત્યારે તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા, પણ જે પરાક્રમ હતું પવિત્ર આત્માનું તે આપણને પ્રેરિતોના કૃત્યોમાં જોવા મળે છે, જ્યારે તેઓ ઉપલી મેડીમાં હતા. અને એ જ કંઈક અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ગિદ્યોનની ઉપર યહોવાનો આત્મા આવ્યો, પણ હજુ પણ તે સંપૂર્ણ રીતે પ્રભુ પર વિશ્વાસ નથી મૂકી શકતો. તેણે બધા લોકોને તો ભેગા કર્યા, પણ ફરીથી તે દેવને એક નહીં બે વાર પ્રશ્ન પૂછે છે. અને જો આપણે આગળ જે વાંચ્યું તે જોઈએ તો આ ત્રીજી વખત તે પ્રભુ પાસે કંઈક પુરાવો માંગે છે. ઇંગ્લિશમાં એને કહે છે કે પુટિંગ અ ફ્લીસ, ગુજરાતીમાં તેનું ભાષાંતર શું થાય મને ખ્યાલ નથી. ઊનના લીધે એને ફ્લીસ કહેવામાં આવે છે. એટલે કે આપણે વારંવાર પ્રભુ પાસેથી કોઈક જાતનો પુરાવો માંગીએ કે શું ખરેખર મારે આ કામ કરવું જોઈએ નિર્ણય લેતા પહેલા. અને આ એક બહુ મોટો મુદ્દો છે, ખાસ કરીને હું જ્યાં રહું છું ત્યાં ઘણા લોકો આ જાતનું ફ્લીસ મૂકતા હોય છે, પ્રભુ પાસે પુરાવા માંગતા હોય છે કે શું ખરેખર હું આ ઘર લઉં, જો તમારી ઈચ્છા હોય ને પ્રભુ તો આ કરો તો થાય. આપણા કદાચ ગુજરાતી ભાષામાં કહીએ તો કોઈ જાતની માનતા કહી શકાય, અથવા તો કોઈક રીતે પુરાવો માંગે કે ભાઈ જો પ્રભુ મારે આ નિર્ણય લેવો છે, કોઈક મને આવીને કહેશે ને આ વસ્તુ તો એનો મતલબ હા, અને જો નહીં કહેતો ના. પણ વાલાઓ આ પવિત્ર શાસ્ત્ર પ્રમાણે નથી. અહીં આપણે જોયું કે બે વખત ગિદ્યોન પુરાવો માંગે છે, એક વખત ઊન પર પાણી પડે છે, એક વખત ઊન કોરું રહે છે. જ્યારે પણ આપણે આ રીતે વર્તીએ ત્યારે આપણો અવિશ્વાસ આપણે પ્રભુને બતાવીએ છીએ. જ્યારે પ્રભુએ આપણને સ્પષ્ટ રીતે વચન આપ્યું છે, પ્રભુએ આપણને સ્પષ્ટ રીતે દોરવણી આપી છે, તો પછી બીજો કોઈ પુરાવો માંગવાની આપણે જરૂર નથી. પુટિંગ અ ફ્લીસ ઇઝ અ સાઇન ઓફ સાઉન્ડ ઓફ ફિયર એન્ડ ડાઉટ, કે આપણે પ્રભુ પર વિશ્વાસ નથી કરતા. એ જ વાત આપણે અહીંયા ગિદ્યોનમાં જોઈએ છે. એનો હજુ પુરાવો, પહેલો પુરાવો, હવે તમને જ્યારે પહેલી વાર તેને આપણે જોયું કે જે ખોરાક લાવ્યો અને પ્રભુએ તેને જે વચન આપ્યું, ત્યારબાદ તેણે જે વેદી તોડી નાખી અને પ્રભુ તેની સાથે રહ્યા, છતાં પણ હવે યુદ્ધમાં જતા પહેલા તે પ્રભુ પાસે વધારે એક પુરાવો માંગે છે કે ઊન ભીનું થવું જોઈએ, બીજું કશું જ ભીનું ના થવું જોઈએ. હવે આટલું થાય તો શું વિશ્વાસ આપણે ના આવે? છતાં પણ બીજો એક પુરાવો માંગે છે કે હવે ઊનને કોરું રાખો. એટલે અંતમાં એક અવિશ્વાસ આપણે જોઈએ છે, અને તે કોઈ ખ્રિસ્તી જીવનમાં હોવું ના જોઈએ. અને આ બાબતે પ્રભુ આત્મા તેની પર આવ્યો પછી એ આ પ્રશ્ન પૂછે છે. ડીએલ મૂડી, જેમનું નામ કદાચ તમે સાંભળ્યું હશે, તેમનું આ એક બુક બહુ સુંદર ઉદાહરણ સાથે આપણે આજનો અભ્યાસ પૂરો કરીશું. તેઓને કોઈક જગ્યાએ મીટિંગ માટે બોલાવવા માટે ચર્ચા થઈ રહી હતી, અને તે વખતે ડીએલ મૂડીનું નામ બહુ મોટું હતું, અને આ ઇંગ્લેન્ડમાં કોઈ મંડળીમાં આ વાત થઈ રહી હતી ત્યારે બધાનું કહેવું એવું હતું કે ડીએલ મૂડીને બોલાવીએ. તો પણ એક વ્યક્તિ જે હતી તે ઊભી થઈ અને તેનો વિરોધ કર્યો અને એમ કહે છે કે શું ડીએલ મૂડી એક જ એવો છે કે જેની ઉપર હોલી સ્પિરિટની મોનોપોલી છે? ડઝ ડીએલ મૂડી હેવ અ મોનોપોલી ઓન હોલી સ્પિરિટ? એવું નથી કે ખાલી ડીએલ મૂડી પાસે જ પવિત્ર આત્મા છે, કહેવાનો મતલબ એવો હતો. ત્યારે કોઈએ બહુ સુંદર જવાબ આપ્યો કે ભાઈ, પ્રશ્ન એ નથી કે ખાલી ડીએલ મૂડી પાસે જ પવિત્ર આત્મા છે, પ્રશ્ન એ છે કે પવિત્ર આત્મા અને ડીએલ મૂડી સંપૂર્ણ રીતે સોંપાયેલા છે. ઇટ ઇઝ નોટ ધેટ ડીએલ મૂડી હેઝ અ મોનોપોલી ઓન હોલી સ્પિરિટ, ઇટ ઇઝ હોલી સ્પિરિટ હુ હેઝ અ મોનોપોલી ઓન ડીએલ મૂડી, કે જે કંઈ કરે છે તે પવિત્ર આત્માને સંપૂર્ણ રીતે સોંપાઈને પવિત્ર આત્માની દોરવણી મુજબ તે કાર્ય કરે છે. પ્રભુ આપણે પણ જ્યારે પ્રભુના વચન પ્રમાણે ચાલીએ ત્યારે આપણે ગિદ્યોનનો સ્વભાવ ના હોય કે સતત અવિશ્વાસ, સતત ડાઉટ, સતત શંકા, પણ આપણે સંપૂર્ણ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપાઈને પવિત્ર આત્માની દોરવણી વડે ચાલીએ તો પ્રભુ આપણને વિજયવંત કરશે. આપણે જોઈશું આગળની વાત કે ડિસ્પાઇટ ગિડિયન અને તેની જે જેનો અવિશ્વાસ છે, જેની શંકા છે, છતાં પણ કેવી અજાયબ રીતે પ્રભુ તેનો ઉપયોગ કરે છે અને તેને વિજયવંત કરે છે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર મારા જીવતાને જાગતા પ્રભુ આપ, જો અમારામાં પ્રભુ આપ ગિદ્યોનનો સ્વભાવ હોય તો અમને માફ કરો પ્રભુ બાપ. પ્રભુ બાપ, જો કદાચ અમે યહૂદી લોકોની જેમ સમસ્યામાં છે, જીવનમાં તકલીફ છે, કારણ કે અમે તમે તરછોડી દીધા છે પ્રભુ બાપ, અને કદાચ આ વચન દ્વારા તમે અમને દંડોળી રહ્યા છો પ્રભુ બાપ, યાદ કરાવી રહ્યા છો કે અમારા જીવનમાં જો કોઈ વેદીઓ બાંધેલી હોય બાલને કે એસરાને પ્રભુ બાપ, તો પ્રભુ બાપ તમે અમને માફ કરો અને એ તોડી નાખવાને માટે તમે અમને સામર્થ્યવાન આપો પ્રભુ બાપ. આ વચનને માટે પ્રભુ બાપ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દરેક સાંભળનાર વ્યક્તિને હું તમારા હાથમાં સોંપું છું. આ અમારી ટૂંકી વિનંતી તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.